તારીખ 8/9/1989 શ્રી પરમાગમસાર બોલ નંબર 540 અને 541 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 607
પ્રવચન રત્નાકર ભાગ 1 ગાથા 14માં પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે દર્શન શુદ્ધિ વિના આત્માના ધર્મનો કિંચિત લાભ થાય નહીં. દર્શન શુદ્ધિ એટલે શું? પ્રશ્ન આ છે. અને દર્શન શુદ્ધિ અને દ્રઢ દ્રષ્ટિનો અર્થ એક જ છે, આ પ્રશ્ન છે. દર્શન શુદ્ધિ એટલે આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધિ, એટલે કે સમ્યક દર્શન. સમ્યક દર્શન કહો, દ્રઢ દ્રષ્ટિ કહો, દર્શન શુદ્ધિ કહો, શબ્દો જુદા જુદા છે, એક જ ભાવને ત્રણે શબ્દો દર્શાવે છે. બીજો પ્રશ્ન, જ્ઞાનનો સ્વભાવ સ્વભાવ જ વસ્તુને ભેદરૂપે વિશેષ રૂપે જાણવાનો છે, તેમ છતાં શુદ્ધ નહીં એટલે જ્ઞાનની ફરિયાદ આત્માને અભેદ રૂપે જાણે છે તો તેમાં વિરોધાભાસ ન થયો કહેવાય. હવે અહીંયા જે પ્રશ્ન છે કે જ્ઞાનનો સ્વભાવ જ વસ્તુને ભેદ રૂપે વિશેષ રૂપે જાણવાનો છે એવું નથી. જ્ઞાનનો સ્વભાવ વસ્તુને ભેદ રૂપે પણ જાણવાનો છે અને વસ્તુને અભેદ રૂપે પણ જાણવાનો છે. જેમ કે સોનાને સોનું જાણે છે અને સોનાને સોનું જાણીને દાગીનો પહેરે છે ત્યારે ભેદ પાડતો નથી કે આમાં પીળાશ કેટલી, આમાં ચિકાશ કેટલી, આનું વજન કેટલું, એમ કઈ ભેદ નથી પાડતો. બીજો એક દ્રષ્ટાંત લઈએ કે આપણને ગુરુદેવ શ્રીનો પરિચય છે કે ગુરુદેવ શ્રીનું વ્યક્તિત્વ કેવું હતું, પર્સનાલિટી અસાધારણ હતું. પછી ગુરુદેવ શ્રીનું જ્ઞાન કેવું હતું, તેમને સાંભળ્યા છે તો એ પણ આપણને ખ્યાલમાં છે. ગુરુદેવ શ્રીનો વૈરાગ કેવો હતો એ પણ આપણને ખ્યાલમાં છે. અનેક વિશિષ્ટતાઓથી ગુરુદેવ વિશિષ્ટ હતા. તો આપણને એ બધા વિશિષ્ટતાઓ છે, એમના ભેદો છે, ગુણભેદો છે. અને એક ગુરુદેવ કહેતા બધું એક સાથે જ્ઞાન થઈ જાય, એ એમનું અભેદ જ્ઞાન છે. તો ના પડે ત્યારે વિશેષતાઓમાં જવું ન પડે, એમનો વૈરાગ કેવો, એમની વાણી કેવી, એમનું વ્યક્તિત્વ કેવું, એમનું જ્ઞાન કેવું, કાંઈ વિચારવું ન પડે. ગુરુદેવ કહેતા બધી સમજ આવી જાય, બધું ગર્ભિતપણે જ્ઞાનમાં હોય છે. ભેદ પાડ્યા વિના એને અભેદ જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાનનો સ્વભાવ ભેદને પણ જાણવાનો છે અને જ્ઞાનનો સ્વભાવ અભેદને પણ જાણવાનો છે. એટલે જે પ્રશ્નમાં એટલી વાત છે કે જ્ઞાનનો સ્વભાવ જ વસ્તુને ભેદ રૂપે જાણવાનો છે એવું નથી, ભેદને પણ જાણવાનો છે અને અભેદને જાણવાનો છે. ભેદને જ્ઞાન ત્યાં સુધી જાણે છે કે જ્યાં સુધી પરિપક્વતા જ્ઞાનમાં આવતી નથી ત્યાં સુધી. ઓળખાવવા ગુરુદેવને અજાણ્યા માણસને ઓળખાવવા પડે, પણ જેને ગુરુદેવનું બરાબર જ્ઞાન છે એને ગુરુદેવ સંબંધી વધારે ભેદ પાડીને પરિચય આપવાની જરૂર રહેતી નથી, નામથી જ સમજી જાય છે. તો અભેદ જ્ઞાન જ્ઞાનની પરિપક્વતાના સ્ટેજમાં ઊભું થાય છે અને ભેદ ત્યાં સુધી જ્ઞાનમાં રહે છે કે જ્યાં સુધી એવી પરિપક્વતા આવતી નથી ત્યાં સુધી, એમ વાત છે. એટલે શુદ્ધ નહીં છે એ આત્માના ગુણભેદોને ગૌણ કરીને અભેદપણે આત્માને ગ્રહણ કરે છે એ આત્મા સંબંધીના જ્ઞાનની પરિપક્વતાને પ્રસિદ્ધ કરે છે એમ કહેવું છે. અને એ આત્મા સંબંધીના ભેદોને જાણતા જાણતા જે જ્ઞાન પરિપક્વતાને પામ્યું પહોંચ્યું એને જ અભેદ જ્ઞાન એવો શુદ્ધ નહીં પ્રગટ થાય છે એમ કહેવું છે. એટલે શુદ્ધ નહીં આત્માને અભેદ રૂપે જાણે છે તો તેમાં વિરોધાભાસ જરા પણ આવતો નથી, બિલકુલ એમાં વિરોધાભાસ નથી. ત્રીજો પ્રશ્ન છે,
નિર્વિકલ્પ દશાનો અનુભવ થઈ જવો જરૂરી છે.
નિર્વિકલ્પ દશા થાય ત્યારે જ્ઞાન માં સ્વસંવેદન થાય, નહીં નિર્વિકલ્પ માં વિકલ્પ ની શૂન્યતા છે, એ તો નાસ્તિ છે. જ્ઞાનમાં સ્વસંવેદન થાય અને સિદ્ધાત્માને પરમાનંદ છે એની જાતનો આત્માનો આનંદનો અનુભવ થાય ત્યારે એને દર્શન સુધિ અથવા સમ્યક દર્શનની મોર લાગે છે એમ ગણું. ત્યાં સુધી દર્શન સુધી નથી, અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય થાય ને થાય જ, અને ત્યારે જ એને દર્શન સુધી કહેવાય, નહીતર એને દર્શન સુધી કહેવાય નહીં. અનંતાનું મંદિર ઉદય રહે નહીં એમ, અને એને દર્શન મોનો પણ એને વિખ્યાત્વ મોની નો પણ એને ઉદય રહે નહીં, એ કર્ણાનું યોગ પ્રમાણે
રાત્રિ
ચર્ચામાં આ પ્રશ્ન ચાલેલો તો એવી ભાષાથી વાત કહેલી છે કે સમ્યક દર્શન અપેક્ષાએ જે કોઈ તિર્યંચને સમ્યક દર્શન થયું છે તે તિર્યંચ અને સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધાત્મા સિદ્ધ પરમાત્મા બંને સરખા છે. આ ગુરુદેવના શબ્દો છે. શું કીધું? સમ્યક દ્રષ્ટિ તિર્યંચ અને કેવળી સિદ્ધ પરમાત્મા જે સિદ્ધાલયમાં બિરાજમાન છે એ સમ્યક દર્શન અપેક્ષાએ બે સરખા છે. આમ પિતા
દંશણ
મૂલો ધમો મેં વાંચ્યું. આચાર્યોએ કેટલી પ્રશંસા કરી છે સમ્યક દર્શનની અને સમ્યક દ્રષ્ટિની, એને વંદનિક અને પૂજનિક કયા છે એ વાત નીકળે છે આચાર્યોની ગાથાઓમાંથી, પરમાગમમાંથી, આગમનમાંથી એ વાત નીકળે છે. કેટલો બધો મહિમા છે સમ્યક દર્શન, કેમ કે આત્માની પવિત્ર દશા છે, અને પવિત્ર દશા ન પૂજ્યો હોય તો પછી હવે જગતમાં કોને પૂજવાનું બાકી રહે છે એ સમજાવવા કેથી છે કોઈ આગળ? એથી આગળ કોઈ આત્માની જે પવિત્રતા પ્રગટ કરે એ પૂજ્ય જ છે. જો પવિત્રતા સમજાણી હોય એને ન હોય એ તો ગમે એવી વાત કરે, જેને એ પવિત્રતાનું જ્ઞાન થાય એનું મસ્તક નમી જ પડે એમ કહેવું છે. જેને સમ્યક દર્શનની શુદ્ધતા નામ પવિત્રતાનું જ્ઞાન થાય એનું મસ્તકને હૃદય નિમ્યા વગર એવી વાત છે. અને આગમ ગોતમાનો ક્યાં પ્રશ્ન છે? જ્ઞાન જેને સમજાય એને આગમ ગોતમાનો ક્યાં? કેમ એનો એટલો બધો મહિમા છે? ઓગે ઓગે વાત નથી. સમ્યક દ્રષ્ટિ કોણ થાય છે આ વિચારવા જેવું, દર્શન શુદ્ધિ કોને થાય છે? કે જગત ઈષ્ટ નહીં આત્મથી, એક રાજવાના પલ્લામાં આખું જગત મૂક્યું હોય, આખી દુનિયા, અને એક બાજુ એનો આત્મા મૂક્યો છે એક પલ્લામાં, અને જેણે આખા જગતના પલ્લાવાળા પલડાને ઉછાળીને ફેંકી દીધું છે, એટલું વજન જેનું આત્મા ઉપર, શુદ્ધાત્મા ઉપર, પરમાત્મા ઉપર ગયું છે, એ સમય દ્રષ્ટિ છે. મફતની વાત નથી કોઈ, એને પૂજ્ય ગયા છે. એવી રીતે એ સમ્યક દર્શનની પર્યાય જન્મી છે. અધરથી આવેલી કોઈ ચીજ નથી, એટલે એનો જે મહિમા છે એ સમજીને છે, એમને નથી. કથાનુયોગનો વિષય તો બહુ પ્રસિદ્ધ છે કે તીર્થંકર ભગવાન નો જન્મ થાય છે ત્યારે સૌધર્મ ઇન્દ્ર નું આસન હલે છે. આસન ઉપર બેઠેલા ને આસન હલે ત્યારે એને એમ થાય કે કઈક મારા કરતા જોરદાર સુની નો કોઈ ધડાકો છે, ચમત્કાર કઈક છે, નહીં તો મારું આસન એનું હલે, એ તો પુણ્ય પુણશાળી છે. એટલે અવધિક નામમાં ઉપયોગ મૂકે છે કે છે શું આ ડોલવા માંડ્યું કેમ આસન, તો એને અવધિક જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે મનુષ્ય લોકમાં નીચે જગતના તારણહાર એવા ફલાણા ફલાણા તીર્થંકર આજે જન્મમાં છે. સીધા પોતાનું ઇન્દ્રાસન પર ઊભા થઈ જાય છે. જે દિશામાં મનુષ્ય લોક છે એમાં સાત ડગલા આગળ આવીને સાષ્ટાંગ વંદન કરે છે, પરોક્ષ વંદન કરે છે. પછી જ્યારે એમને અભિષેક કરવા માટે પોતાના મોટા મોટા દેવોને સાથે લઈને આવે છે ત્યારે તો વંદન કરે. હવે અહીંયા એક પ્રશ્ન વિચારવા જેવો છે કે એ તો બાલ તીર્થંકર ચોથા ગુણ સ્થાને છે, અને પોતે સૌધર્મ ઇન્દ્ર પણ ચોથા ગુણ સ્થાને જ્ઞાની ધર્માત્મા છે, મિથ્યા દ્રષ્ટિ નથી, છતાં પણ તીર્થંકર બાલ તીર્થંકરને, ચોથા ગુણ સ્થાન વાળા બાલ તીર્થંકરને વંદન કરે છે. ઉંમરમાં નાના છે ભગવાન, હજી હજી તો તાજો જન્મ થયો છે, એક દિવસ છે, તે જ દિવસ છે, અને પોતે તો કરોડો અબજો વર્ષથી સમ્યક દ્રષ્ટિ થઈને ઇન્દ્રાસને બિરાજે છે, છતાં આવીને વંદન કરે છે. કહેવાનું થોડો મર્મ છે એની પાછળ કે ઉપદેશ તો હજી પછી ભગવાન કરશે, અને પછી પોતે સાંભળવા આવશે ધર્મસભામાં, જે સાંભળશે, પણ એનો લાભ ભવિષ્યમાં મળશે પોતાને, તો અત્યારથી એડવાન્સમાં વંદન કરે છે. ઉપકાર થાયને વંદન કરે એમને તો પૂછવાનો સવાલ જ નથી, પણ હજી ઉપકાર થયા પહેલા વંદન કરે છે. આટલી ભક્તિ આવે છે, જ્ઞાનીને આટલી ભક્તિ આવે છે, એમ કે એ વિચારવા જેવો વિષય છે કે સમ્યક દર્શન શું ચીજ છે. હજી તો સમ્યક દ્રષ્ટિ જ છે તીર્થંકર, એક દિવસનું દેહ છે હજી તો, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને છે, એવો સમ્યક દ્રષ્ટિનો મહિમા કથાનું યોગમાં પણ છે. કર્ણાનું યોગમાં સમ્યક દર્શન થયા પહેલાની સેકન્ડમાં જે અપૂર્વ કરણ આવે છે કરણલબ્ધિના પરિણામમાં, ત્યારે ભગવાન નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમ કહે છે કે એ જીન થયો છે, ગોમઠ સ્વામાં આવે, એને જીન શબ્દ થી અહીંયા સંબોધન કર્યું. તો વળી પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે જીન કેમ કહીએ, એને જીન શા માટે કહેવામાં આવે છે, તો કે જીનત્વ પ્રાપ્ત થયું હોવાથી એને જીન કહીએ છીએ. આવી ચર્ચા કરી છે પોતે. તો જેને અનુત્તર સમયમાં સમ્યક દર્શન દર્શન શુદ્ધિ થશે એના પૂર્વ નિર્મળ પરિણામોને પણ જીનની નું ટાઇટલ મળે તે વસ્તુ કેટલી મહાન હોવી જોઈએ. ભાવથી ન સમજાય તો આ કરણ કર્ણાનુયોગથી સમજવી, આ તો ગણિતનો વિષય છે. આ ગોમઠ સારમાં આ બધા આધારે મેં એમાં ભૂમિકા છે, દંશન બોલો, આ કર્ણાનુયોગનો વિષય છે. ચરણાનુયોગનું શાસ્ત્ર છે ભગવાન સમંતભદ્ર સ્વામી રત્નકરંડ શ્રાવક આચાર, આચાર એટલે આચરણનો ગ્રંથ. એમાં 28 નંબરની ગાથા છે કે સમ્યક દ્રષ્ટિ ચાંડાળ હોય. સમ્યક દ્રષ્ટિ કેવો? ચાંડાળ એટલે મનુષ્યમાં નીચી કોટીની જાતિમાં એનો જન્મ થયો, અછૂત જેને કહે લોકો. પણ જો એ સમ્યક દ્રષ્ટિ હોય તો ગણધર દેવ એને દેવ કહે છે. શું કહે છે? અહીં તો ગુરુ કે રાયડું પાડવા માંડે છે. કેમ ગુરુ કયો છો? ગણધર દેવ એને દેવ કહે છે. કોણ ગણધર દેવ? એમ પછી વિશે આવા આવા સમ્યક દ્રષ્ટિના બહુમાન અંગેના આચાર્યોના અભિપ્રાય છે. આપણે તો જેના તેના આલતું ફાલતું માણસોના નથી. સમનભદ્ર સ્વામી સમર્થ આચાર્ય છે, એના બધા એની ગાથાઓ છે. એટલો ઘણો મહિમા સમ્યક દર્શનનો કર્યો છે અને તે ઉચિત જ છે. કેમ કે દર્શન મો છે એ અનંત કર્મમાં, અનંત કર્મની સેનાનો રાજા છે. અને એ કર્મની સેનાને લડવામાં પહેલો રાજાને માર્યો. શું કર્યું? પછી આખું સૈન્ય એને સરેન્ડર થઈ જશે એ કહેવાની જરૂર રહેતી નથી. એટલા માટે એને મોટામાં મોટા કર્મનો નાશ કર્યો છે, ભયંકરમાં ભયંકર રટાવનાર કર્મનો નાશ કર્યો છે. એટલું જ એનું પરાક્રમ થયું. એ પરાક્રમને, એ પુરુષાર્થનું જેને સમજણ છે, જેને એ સંબંધીની સમજણ છે, એ એને નમી પડે છે. એમ કહેવું છે ત્રીજો પ્રશ્ન છે. એના બંધનો વિચ્છેદ કર્યો છે. ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન, ઉપસંત સમ્યક દર્શન પ્રાપ્ત કરતા દર્શન નો તો ખરો જ ગયો, એની સાથે બીજા 46 એના જે મુખ્ય સાથીદારો છે, સોલ્જરો છે, એને કાઢી દીધા. 121 માંથી આમ 147 છે, પણ કેટલીક પ્રકૃતિ તો મુનિદશા અને સમ્યક દ્રષ્ટિને બંધ થાય એવી છે, એટલે લાગુ પડતી નથી મિથ્યા દ્રષ્ટિને. 147 માંથી 47% મૂકો તો 1/3 પ્રકૃતિના બંધનો વિશેષ છે, એથી વધારે વધારે 1/3 વધારે 40% જેટલી પ્રકૃતિ. 40 × 120 ને એટલે લગભગ 1/3 છે. 47 થોડો વધારે
ટકાવારી કરતા તો ટાઈમથી વધારે સમયના કર્મો
બંધાતા નથી. એવું કઈ હતું કે અનંતાના મંદિરના બંધાતા નથી, અનંતાના મંદિરના બંધાતા નથી. અને જે બંધાય છે એ બધા નિસત્વ થઈને બંધાય છે. કર્ણાનુયોગનો હિસાબ કિતાબનો આ ચાલે છે. 121 માંથી 47 એક ધડાકે ગઈ, એ સમ્યક દર્શનનો મહિમા છે. ત્રીજો પ્રશ્ન, નિર્વિકલ્પ દશાને શુદ્ધોપયોગ પણ કહે છે. નિર્વિકલ્પ દશા એ ચારિત્ર ગુણની નિર્મળ પર્યાય છે, તો શુદ્ધોપયોગને જ્ઞાન ગુણની નિર્મળ પર્યાય લેવી કે ચારિત્ર ગુણની લેવી? નિર્વિકલ્પ દશાને શુદ્ધોપયોગ જ્ઞાન અપેક્ષાએ કહે છે. નિર્વિકલ્પ દશા એ ચારિત્ર ગુણની નિર્મળ પર્યાય છે, એટલે ત્યાં વિતરાગતા પ્રત્યે ત્યાં ચારિત્ર ગુણ પણ છે, તો શુદ્ધોપયોગને જ્ઞાન ગુણની લેવી કે ચારિત્ર ઉપયોગ છે જ્ઞાન ગુણની પર્યાય છે, ને વિતરાગતા છે ચારિત્ર ગુણની પર્યાય છે. બંને નિર્વિકલ્પતા વખતે ઉત્પન્ન હોય છે અને એવા અનંત ગુણને નિર્મળ કરી આય ત્યાં ઉત્પન્ન હોય છે એવું સર્વ ગુણાંશ તે સંયત્વ છે અને અનંત ગુણને પાંગરવાનું અને પૂર્ણ થવાનું એ મૂળિયો હોવાથી એને દંશણ મૂળોત્તમો એવું નામ દેવામાં આવ્યું છે. એ ત્રીજો પ્રશ્ન ઉપયોગ સંબંધીમાં છે. દર્શનનો આટલો મહિમા સમજાવ્યા પછી મંદિરજીમાં સમ્યક દ્રષ્ટિ જીવોના ફોટા મૂકી શકાય કે નહીં અને વંદન થઈ શકે કે નહીં તે પ્રશ્ન હવે સમજાવવો પડે એવો નથી. જ્યાં ઇન્દ્રો પણ આવો મહિમા કરે છે, ઇન્દ્રો પણ વંદન કરે છે, સમ્યક દ્રષ્ટિઓ પણ વંદન કરે છે, આચાર્યો પણ આટલી આટલી વાત કરે છે, ત્યારે મુમુક્ષુ એથી વિરુદ્ધ દિશામાં જાય તો સ્વચ્છંદ સિવાય બીજું કંઈ કહી શકાય નહીં. ઉત્પાદ અને ઉપાદાન વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય શકે તેનો મન સમજાવશે. એ તો બે જુદી જુદી વાત છે. ઉત્પાદ એટલે કોઈ પણ અવસ્થા શરૂ થવી, ઉત્પન્ન થવી એને ઉત્પાદ કહે છે અને ઉપાદાન છે એ પદાર્થની શક્તિનું નામ છે. પદાર્થની શક્તિને ઉપાદાન કહેવામાં આવે છે એટલે બંને જુદી જુદી વાત છે. એ શક્તિમાંથી વ્યક્તિ થાય તો એને ઉત્પાદ કહેવાય છે. કેટલો સંબંધ છે? પ્રશ્ન બે, ચાર પ્રશ્ન છે આ દેશ પત્રમાં. ષટકાર કો દ્રવ્ય અને પર્યાય બંનેમાં હોય છે, હોય છે તો કેવી રીતે? આ જરા આપણા સમાજમાં વિવાદાત્મક પ્રશ્ન થયેલો છે. ષટકાર કો દ્રવ્ય અને પર્યાય બંનેમાં હોય છે, હોય છે તો કેવી રીતે? તો દ્રવ્યના જે ષટકારકો છે એ શક્તિ રૂપે અને ગુણ રૂપે છે અને પર્યાયમાં જો ષટકારકો કહીએ તો તે પર્યાયના ધર્મ રૂપે છે, ગુણ રૂપે કે શક્તિ રૂપે પર્યાયને હોતા નથી. એમ એ બંને પ્રકારે સમજીને કહેવામાં દોષ નથી કે કોઈ એમાં ખામી નથી. પ્રશ્ન નંબર ત્રણ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય પર્યાયો છે. જો છે તો પર્યાય એક સમયની હોવા છતાં ધ્રુવને પર્યાય કેમ કહેવાય? કે ધ્રુવ છે એ પર્યાય નથી. ઉત્પાદ અને વ્યય એ પર્યાય છે અને ધ્રુવ છે એ અન્વયરૂપ દ્રવ્ય છે એટલે એને એક સમયનું કહેવાનો પ્રશ્ન નથી. ત્રણેય એક સમયે હયાત હોય છે એમ કહેવું છે અને એ આખા અસ્તિત્વનું સ્વરૂપ છે પદાર્થનું એમ કહેવું છે. પણ ધ્રુવ એક સમયનું છે એમ કહેવાનો ત્યાં અભિપ્રાય નથી. ધ્રુવને પર્યાય કહેવાનો પ્રશ્ન જ નથી અને એક સમયનું ધ્રુવને એક સમય એ વાતને જ મેળ મળતો નથી. ધ્રુવ કહેતા જ જે ધ્રુવ છે નિત્ય છે એને ધ્રુવ કહેવાય, એક સમય વાળાને ધ્રુવ કહેવાય. પ્રશ્ન નંબર ચાર. શું નિમિત્ત નૈમિતિકપણું એક જ દ્રવ્યમાં બની શકે? હા, એવી પણ અપેક્ષા આવે છે. એક દ્રવ્યમાં પણ નિમિત્ત નૈમિતિકપણું કહેવાય છે. કહેવામાં સમજીને કહેવામાં વાંધો નથી. જેમ કે જ્યારે આત્મા પુરુષાર્થ કરે છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. તો એ તો દરેક ગુણ પોતપોતાના શક્તિથી કામ કરે છે. સમ્યક દર્શનની શક્તિ શ્રદ્ધા ગુણની છે, એનાથી શ્રદ્ધા ગુણ પરિણામ. તો પુરુષાર્થ કર્યા માટે પરિણામો એમ કહેવાનો અર્થ શું? કે એ ત્રણેયના પરિણામોના પુરુષાર્થ નિમિત્ત છે. એમ એ ગુણને બીજા ગુણનું નિમિત્ત એક જ દ્રવ્યની અંદર કહેવાય છે. જેમ કે પ્રસિદ્ધ દ્રષ્ટાંત એક બીજો એવો છે કે નિગોજની અંદર જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગે છે, પણ કોઈ નિગોજના જીવને કશાયની મંદતા થાય છે તો બે ઇન્દ્રથી માંડીને પંચેન્દ્ર પર્યંતની દશા થઈ જાય છે. તરત એને તો ભાવ તો એક સમય શ્વાસોશ્વાસમાં 18 વખત એટલે બહુ આયુષ અલ્પ હોય છે એવું સીધો બહાર આવી જાય છે. જેવો એટલે બે ઇન્દ્ર થાય, ત્રણ ઇન્દ્ર થાય, નિગોજ માંથી બહાર આવી જાય છે. એવી કશાયની મંદતા થઈ એને આયુષ્ય તો બહુ ટૂંકું છે, એટલે તરત જ સીધો એટલે તરત જ કાં બે ઇન્દ્ર થઈ જાય, કાં ત્રણ ઇન્દ્ર થઈ જાય, કાં પંચેન્દ્ર થઈ જાય છે. તો એકેન્દ્રિયમાંથી કશાયની મંદતાને કારણે કોઈ જે પંચેન્દ્ર થયો તેનું જ્ઞાન ખુલી ગયું, તો ત્યાં જ્ઞાન ગુણનો કોઈ સીધો કાર્ય નથી, કેમકે જ્ઞાન તો ત્યાં અક્ષરમાનંદમાં ભાગે છે. તો ચારિત્ર ગુણની જે પર્યાય કશાયની મંદતા એના નિમિત્તે જ્ઞાન ખુલી ગયું, ઉગડી ગયું. એમ એક ગુણને બીજા ગુણનું નિમિત્ત એક જ દ્રવ્યમાં પડે છે અને એવા અનંત નિમિત્તને નૈમિત્તિક સંબંધો વધે છે એક દ્રવ્યની અંદર. એથી પણ કેટલીક સૂક્ષ્મ વાતો છે, પણ બધી ચર્ચામાં ચડી જવાશે એટલી બધી વાતો નથી કરતા. એવી નિમિત્ત નૈમિત્તિક સંબંધિત એક દ્રવ્યમાં ઘણી વાતો છે. પૂજ્ય ગુરુદેવ એક વાર ભાવનગર પધાર્યા ત્યારે એક પ્રશ્ન કર્યો કે આ જ્ઞાનની જે પર્યાય છે નામનો ઉપયોગ, તે જ્ઞાન ગુણ માંથી જ્ઞાનનો પર્યાય થયો અને જ્ઞાન ગુણ રહી ગયો પૂરેપૂરો અકબંધ, એમાં કઈ ભેટ્યું કે ન ભેટ્યું? તો એ જ્ઞાનની પર્યાય અને જ્ઞાન ગુણ વચ્ચે શું સંબંધ છે? આ સીધો એક પ્રશ્ન ગુરુદેવજીને કર્યો કે નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે, પણ એ વિશે થોડો સૂક્ષ્મ પડે નિમિત્ત નિમિત્ત એક પડે. પણ એવા ઘણા સંબંધો છે જે એક જ દ્રવ્યમાં નિમિત્ત નિમિત્ત એક પણ બને છે. આઠ તારીખના એક પ્રશ્ન પત્ર છે, ત્રણ પ્રશ્ન છે આ પત્રમાં. શ્રદ્ધા ગુણની પરિભાષા, શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ અને સુખ ગુણની મુખ્યતાથી સમજાવવા, શાસ્ત્રના આધારે અને દ્રષ્ટાંત આપવા સમજાવવા કૃપા કરશો. શ્રદ્ધા ગુણની પરિભાષા શ્રદ્ધા ગુણથી કરવી હોય ત્યારે શ્રદ્ધાગુણ સંગીત દર્શન રૂપે પરિણમે છે, એટલે કે શ્રદ્ધા પોતાનું કાર્ય સ્વયંના અસ્તિત્વને ગ્રહણ કરવાનું છે. એવું જ્યારે શ્રદ્ધાના પરિણામમાં પોતાની સત્તાનું ગ્રહણ થાય છે શુદ્ધ સત્તાનું, ત્યારે સંગીત શ્રદ્ધા થઈ એ શ્રદ્ધાનું શ્રદ્ધારૂપે કાર્ય છે. અથવા એ અસ્તિત્વમાં રહેલું જે અખંડ આત્મા પ્રેમ એને શ્રદ્ધામાં ગ્રહણ કરી ત્યારે એને શુદ્ધાત્માની શ્રદ્ધા આપે તે શ્રદ્ધાએ શ્રદ્ધાનું કાર્ય કરે, એમાં કોઈ બીજા ગુણની અપેક્ષાનું કથન આવતું નથી. આ વાત છે કથન શૈલી. જ્ઞાન ગુણની તો વાત સવારે 40 થી 45માં કે જે સમયસારની 13મી ગાથા છે એમાં 9 તત્વોનું ભૂતાર્થ આશ્રિત જ્ઞાન તે સમ્યક દર્શન છે એમ જે આચાર્ય મહારાજે ગાથા મૂકી છે તે 9 તત્વના ભૂતાર્થ આશ્રિત જ્ઞાન પૂર્વક ઉત્પન્ન થયેલું જે સમ્યક દર્શન એમ જ્ઞાન ગુણની પ્રધાનતાથી ત્યાં શ્રદ્ધાનું નિરૂપણ થાયતું છે અને એ રીતે સમ્યક દર્શનનું સ્વરૂપ ત્યાં થાયતું છે જ્ઞાન પ્રધાનતાથી. ચારિત્ર ગુણની વાત આપણે 17-18 કથામાંથી લીધી હતી સવારે કે આ આત્મા છે કે જેની શ્રદ્ધા જેનું આચરણ કરવાથી જેમાં લીન થવાથી મોક્ષ પ્રગટ થશે એવી જે શ્રદ્ધા આત્માની કે જેમાં લીન થવાથી મોક્ષ પ્રગટ થશે એમ એના આચરણ સંબંધીની જે શ્રદ્ધા એને ચારિત્ર પ્રધાનતાથી શ્રદ્ધાનું કથન કહેવામાં આવે છે. એ દર્શન ગુણ ચારિત્રનો વિષય થયો. વીર્ય ગુણનો તો સીધો હિસાબ છે કે જ્યાં આત્માનો પુરુષાર્થ થાય એ શ્રદ્ધા અને આત્માના પુરુષાર્થને અવિનાભાવીપણું જ મળે છે, કદી એવું બનતું નથી. કે આત્માને પુરુષાર્થ વિના સમ્યક દર્શન થયું હોય, કોઈ જીવને આત્માના પુરુષાર્થ વિના સમ્યક દર્શન થયું હોય એવું તો કદી ગણતું નથી. તો એને શ્રદ્ધા પ્રધાનતાથી કહેવાય છે, રુચિ અનુયાયી ગીરી, તો એમાં શ્રદ્ધા અને પુરુષાર્થને સાથે જોડવામાં આવે છે. અને એ રીતે બંનેના નિમિત્ત નૈમિત સંબંધ સહિત પુરુષાર્થ પ્રધાનતાથી પણ શ્રદ્ધાને સમાપવામાં આવે છે. જો જીવ પુરુષાર્થ કરે તો એને સમ્યક દર્શન થાય. અને જ્યારે આત્માને આનંદ અને સુખ સમ્યક દર્શનમાં થાય છે ત્યારે આવો આનંદ સહિત પરિણામ હોય તો સમ્યક દર્શન કહેવાય, ને નહીતર કહેવાય નહીં. આનંદની છાપ લાગે એને સમ્યક દર્શન કહેવાય, એ આનંદની પ્રધાનતાથી સમ્યક દર્શન થતું છે. એવી રીતે અનેક ગુણોથી આપસમાં એકબીજાની પ્રધાનતા કરીને પરિભાષા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કોને હોય છે? જ્ઞાની અને અજ્ઞાની બંનેને ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જ્ઞાનીને હોય છે એમ કહેવાય, એમ કહેવું જોઈએ. અને જે જ્ઞાની થવા ધારે, જ્ઞાની થવા ચાહે, એને પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય વિચારની યથાર્થ ભૂમિકામાં યથાર્થપણે થઈ શકે છે. એ વિચારણાની યથાર્થતા છે કે જે જ્ઞાનમાં આગળ જઈને પરિણમી જાય છે, યથાર્થ વિચારના આગળ વધીને વિકાસ પામીને સમ્ય જ્ઞાનરૂપ પરિણમે છે. એ જ્ઞાનીને હોય છે, જ્ઞાયકના આશરે હું જ્ઞાયક છું એવા જ્ઞાનપૂર્વક પર્યાય નિક્રમબદ્ધતાનો એને જ્ઞાન થઈ જાય છે. એને યથાર્થ નિર્ણય છે, સત્ય નિર્ણય છે. અને જ્ઞાની થવાવાળા જીવને પણ એનો યથાર્થ નિર્ણય થઈ શકે છે. આ ક્રમબદ્ધની અયથાર્થતાનું લક્ષણ એ છે કે જે પર્યાય ક્રમબદ્ધ છે એમ કહીને પોતે સ્વચ્છંદે પરિણમે. એક મુમુક્ષુભાઈ એમ કોઈ કે ભાઈ તમારું લેણું છે એ સાચું છે, પણ અત્યારે અમને દેવાના ભાવ થતા નથી, દાન બદલાઈ ગયું હોય. પછી એને સમજાવી દે કે ક્રમબદ્ધમાં તમારા પૈસા તમને મળવાના નહીં હોય, ઠીક? એવું ચાલતું હોય શકે? પછી અયોગ્ય આચરણ કરે, ખાવામાં પીવામાં બીજામાં, પછી એમ કે તો ક્રમબદ્ધ એમ થવાનું હોય તો એમ થાય. એ બધા ક્રમબદ્ધના જ્ઞાનના લક્ષણ નથી, પણ ક્રમબદ્ધના અજ્ઞાનના લક્ષણ. પર્યાયની ક્રમબદ્ધતા, અનાદિની જે પર્યાય બુદ્ધિ છે એને ઉડાડવા માટે, એને ઢીલી પાડી દેવા માટે ગુરુદેવશ્રીએ બોધી છે. આ શબ્દનો પ્રચાર ગુરુદેવશ્રીથી થયો છે. એ પહેલાં આ શબ્દનો દિગંબર સંપ્રદાયમાં પ્રચાર પણ નહોતો. આ ગુરુદેવે કાઢેલો મુદ્દો છે, બતાવેલો મુદ્દો છે. અને એમનો હેતુ પર્યાયના રાગના અને પરદ્રવ્યના કરતાપણાને ઉડાડીને, પર્યાય બુદ્ધિ ઘટાડીને નાયક સ્વભાવનો આશ્રય કરવા એક હેતુ હતો. એ હેતુથી આ વિશે નિરૂપણ કર્યો છે ગુરુદેવશ્રીએ. અને જે હેતુ થઈને જે દ્રષ્ટિકોણથી નિરૂપણ કર્યો છે એ હેતુને દ્રષ્ટિકોણ સમજીએ તો મોક્ષને સુવિચારણાનો એ વિષય થાય છે, જે સમ્યજ્ઞાનનો કારણ થઈ શકે. અયથાર્થ સમજણ હોય તો મોળાશ આવે, યથાર્થ સમજણ હોય તો પુરુષાર્થ ઉગ્ર થાય, જ્ઞાયકના પુરુષાર્થ તરફ જોડાય, સાચી દિશાનો પુરુષાર્થ એને મળે. સમજણ યથાર્થ છે કે કેમ એના ઉપર એનો આધાર છે. આમ છે, એ આવે એ રીતે કે એને પર્યાય તરફનો પુરુષાર્થ છે, એની દિશા બદલી જાય, એ દિશા બંધ થઈ જાય એટલે આવે. એ પર્યાય ઉપર જોર કરતો હતો કે આમ કરું તેમ કરું પર્યાય, કે એનો મિથ્યા પુરુષાર્થ છે એ બંધ થઈ જાય છે સાચી સમજણથી. ત્યારે એને હું નાયક છું એવું એને જોર આવે છે. એક નાયકનો પુરુષાર્થ છે, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, મારી પર્યાયમાં પણ હું જ્ઞાતા દ્રષ્ટા છું. અપૂરો અવસર મારો છે, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે છે. ભાવ ક્યાં, ભાવ ને ક્યાં મોક્ષ, બંને વચ્ચે સંભાવ ક્યાંથી આવ્યો? જ્ઞાતા દ્રષ્ટા રહ્યો ત્યાંથી આવ્યો. હું જ્ઞાતા દ્રષ્ટા, જે સમયે જે પર્યાય છે જ્ઞાતા દ્રષ્ટા, મારો સ્વરૂપ જ્ઞાયક છે અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. એમ જે રહેવા માટે જોર જોઈએ એ જ્ઞાયક નો પુરુષાર્થ છે. પર્યાય ઉપરના પુરુષાર્થને મટાડે તો જ આવે, પર્યાય તરફના મિથ્યા પુરુષાર્થને ચાલુ રાખે અને જ્ઞાયકનો પુરુષાર્થ થાય તો બનતું નથી. એટલે બંધ કરે કામ બધે. એ તો સેંકડો પડખા ખોલ્યા છે પોતાના પ્રવચનમાં. ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધના પ્રવચનો કર્યા કરે, સેંકડો પડખાથી એ વિષયને સ્પષ્ટ કરેલો છે. ઘણા તર્કો ઉઠા છે એ વિષયમાં, બધાના સ્પષ્ટીકરણ ગુરુદેવશ્રીએ આપેલા છે અને એના જે અંક નીકળેલા છે આપણે ત્યાંના પુસ્તકો નીકળેલા છે નાના નાના, એ જમાનામાં એ મેળવીને વાંચી લેવા કે કેટલા પડખાથી ગુરુદેવે સમજાવ્યો છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સર્વજ્ઞનો નિર્ણય આવી ગયો, તેમજ ક્રમબદ્ધની ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતાં જીવ નિકટ મોક્ષગામી હોય છે તેનું સ્પષ્ટીકરણ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં સર્વજ્ઞનો નિર્ણય તો લોજિક છે, એટલા માટે આવે છે કે જે સર્વજ્ઞ છે એક સાથે સર્વ પર્યાયોને જાણે છે, તો એના યથાસ્થાનમાં રહેલી પર્યાયને જાણે છે. ફાશે ત્યારે કે ફેરફાર થશે ત્યારે જાણશે, પછી પહેલેથી જાણે છે. એટલે એમાં સર્વજ્ઞના જ્ઞાનને સ્વીકારવામાં આવે તો જ ક્રમબદ્ધ લોજિકથી નક્કી થાય છે. એટલે સર્વજ્ઞનો નિર્ણય થાય છે તો સર્વજ્ઞ સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે, અને સર્વજ્ઞ સ્વભાવી આત્માનો જેને નિર્ણય થાય છે એ નિકટ મોક્ષગામી હોય છે, એમ એનો અનુસંધાન મળે છે. એ રીતે એનું સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન નંબર 3, દ્રવ્યની સંભાળ લેવાની છે એટલે શું? કે પુરુષાર્થ, આગળ બે પ્રશ્ન છે એકમાં પેટામાં. દ્રવ્યની સંભાળ લેવાની છે એટલે શું? પુરુષાર્થ કાર પર્ય, પુરુષાર્થનું કાર્ય પર્યાયમાં થાય છે તો દ્રવ્યની સંભાળ લેતા પર્યાય બુદ્ધિ થાય છે એમ કહેવું બરાબર છે કે નહીં? એમ કહેવું બરાબર નથી. દ્રવ્યની સંભાળ ભલે પર્યાય લે છે તો પણ એ દ્રવ્યના લક્ષ્ય સંભાળ લે છે, સંભાળ લેનારી પર્યાયના લક્ષ્ય સંભાળ લેવાનું થતું નથી, માટે ત્યાં પર્યાય બુદ્ધિ થતી નથી. પર્યાય બુદ્ધિ કેમ થાય છે એ વિશે જરા વધારે સ્પષ્ટ થવું જરૂરી છે, નહીંતર જ્યાં જ્યાં પર્યાયની વાત આવશે ત્યાં જીવને એ સંબંધની શંકા અને સંદેહ ઉત્પન્ન થશે કે આમાં કંઈક પર્યાય બુદ્ધિ તો નહીં થાય ને. જેમ કે સમ્યક દર્શનનો મહિમા બહુ આવ્યો, સમ્યક દર્શન તો પર્યાય છે તો એટલો બધો મહિમા કરતા પર્યાય બુદ્ધિ નહીં થઈ જાય? મુનિદશા પર્યાય છે, મુનિદશાનું પ્રવચન ગુરુદેવના પ્રવચનમાં, વચનામૃતના પ્રવચનમાં કેટલો મહિમા કર્યો છે, ધન્ય મુનિ દશા કરે, પર્યાય બુદ્ધિ નહીં થઈ જાય. અને સર્વજ્ઞ દશાનો મહિમા કરવામાં આવે છે, ભગવાનની સ્તુતિ વંદના કરવામાં આવે છે. એવી રીતે પર્યાય બુદ્ધિ થતી નથી. પર્યાય બુદ્ધિ એટલે શું? કે પર્યાય